આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
SBS, a world of difference. You're with SBS Gujarati on mobile, online and on radio.
આપ છો SBS ગુજરાતી સાથે મોબાઈલ પર, ઓનલાઈન અને રેડિયો પર.
કેમ છો ગુજરાતીઓ, સ્વાગત છે આપનું આજના ગુજરાતી કાર્યક્રમમાં. મિત્રો, આજનો રેડિયો કાર્યક્રમ કુલીન રાષ્ટ્રના વોઈવુરુંગ લોકોની સત્તાની ભૂમિ પર આવેલા SBSના સ્ટુડિયોમાંથી રજૂ થઈ રહ્યો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા અગાઉ અમે આ ભૂમિના પરંપરાગત માલિક અને રખેવાળોનો સ્વીકાર કરીએ છીએ અને આપ સૌ ઓસ્ટ્રેલિયાના જે પ્રદેશમાંથી આ કાર્યક્રમ માણી રહ્યા છો તે ધરતીના માલિક એવા એબોરિજિનલ અને ટોરેસ્ટ્રેટ આઇલેન્ડના ગત, હયાત અને આવનારા વડીલોને પણ SBS ગુજરાતી સ્વીકારે અને સન્માને છે. આજે એટલે કે 15મી મે અને શુક્રવારના કાર્યક્રમમાં હું સુષેણ દેસાઈ
અને હું વત્સલ પટેલ આપનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, પરિવાર, ફેમિલી, કુટુંબ આમ જોઈએ તો સમાનાર્થી લાગતા શબ્દોમાં થોડો ભેદ રહેલો છે અને વાત આજે આ ભેદની નહીં પણ આજે મનાવવામાં આવતા ફેમિલી ડે વિશે કરવી છે.
કંઈક નવી માહિતી કે આ દુનિયાને થોડા જુદા દ્રષ્ટિકોણથી જોઈ તે અંગે વાતો કરવી છે. અને હા, ખાસ વાત એ છે, આપની મુલાકાત કરાવવી છે સિડની ખાતે રહેતા, સંયુક્ત કુટુંબમાં રહેતા એક પરિવાર સાથે. મિત્રો, આજનો પ્રશ્ન ટૂંકો અને ટચ છે અને પ્રશ્ન છે, હાઉસ, ઘર અને મકાન, આમાં ફરક શું? લખી જણાવો અમને તમારા મનની વાત. અમારો નંબર છે 0439-799-767. તમે અમને સિડની સમય બપોરે 2-3 દરમિયાન મેસેજ કરી શકો છો. તો શરૂઆત કરીએ આજના કાર્યક્રમની ઓસ્ટ્રેલિયાના સમાચારથી. નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો 15મી મે અને શુક્રવારના મુખ્ય સમાચાર SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી. આજના મુખ્ય સમાચાર, સૌથી પહેલા વાત કરીએ એક મોટા અને દુઃખદ અકસ્માતની. ક્વીન્સલેન્ડના વાઇટ સન્ડેઝ વિસ્તારમાં એક બસ પલટી ખાતા એક મહિલાનું મોત થયું છે અને અન્ય એક વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના ટાઉન્સવિલની દક્ષિણે આવેલા ગુમલુ પાસે બની હતી અને તે સમયે બસમાં 29 લોકો સવાર હતા. એવું લાગી રહ્યું છે કે આ અકસ્માતમાં બીજું કોઈ વાહન સામેલ ન હતું. કુલ 19 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ખૂબ જ નાજુક હોવાથી તેને હેલિકોપ્ટર મારફતે ટાઉન્સવિલ લઈ જવામાં આવ્યા છે. ક્વીન્સલેન્ડ પોલીસે જણાવ્યું છે કે બસમાં મુસાફરી કરી રહેલા લોકોમાં વિદેશી નાગરિકો પણ હતા. આ અકસ્માત પછી રાજ્યના પ્રીમિયર ડેવિડ ક્રિસાફુલીએ બ્રુસ હાઇવેને સુધારવાની તેમની માંગણીને ફરીથી દોહરાવી છે અને કહ્યું છે કે આ રસ્તો અત્યારે બિલકુલ સારો નથી. ફ્લિક્સ બસ કંપની પણ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે સ્થાનિક પોલીસ અને પ્રશાસનનો પૂરો સહકાર આપી રહી છે. હવે દેશના રાજકારણ તરફ એક નજર કરીએ. ટ્રેઝરર જીમ ચાર્મર્સે વિપક્ષના નેતા એંગસ ટેલરના બજેટ ભાષણની આકરી ટીકા કરતા જણાવ્યું છે કે તેઓ માત્ર દેવું, ખાદ અને ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યા છે. ટેલરે પોતાના ભાષણમાં કહ્યું હતું કે તેઓ કાયમી રહેવાસી એટલે કે પરમેનન્ટ રેસિડન્ટ્સ માટે વેલફેર અને NDIS સુવિધા બંધ કરવા માંગે છે, જેથી અબજો ડોલર બચાવી શકાય. પરંતુ માઇગ્રન્ટ એડવોકેટ્સ આ વાતનો સખત વિરોધ કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે નવા આવેલા માઇગ્રન્ટને પહેલેથી જ સેન્ટરલિંક પેમેન્ટ માટે 4 વર્ષ રાહ જોવી પડે છે અને ટેલરની આવી વાતોથી માઇગ્રન્ટ પ્રત્યે માત્ર નફરત ફેલાય છે. બીજી એક ચિંતાજનક વાત એ છે કે સ્વાસ્થ્ય વિભાગના નવા ડેટા પ્રમાણે વૃદ્ધ ઓસ્ટ્રેલિયનોને હવે એજ કેર સેવા મેળવવા માટે સરેરાશ 12 મહિના સુધી રાહ જોવી પડે છે. નવેમ્બર 2025થી માર્ચ 2026ના રિપોર્ટ મુજબ લગભગ 48,000થી વધુ લોકો વેઇટિંગ લિસ્ટમાં છે અને તેમને રાજ્ય પ્રમાણે 320-386 દિવસ સુધી રાહ જોવી પડે છે. છેલ્લે નજર નાખીએ આંતરરાષ્ટ્રીય સમાચાર પર, તો ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ પ્રાદેશિક દેશો સાથે સારા સંબંધો અને સહકાર વધારવા માંગે છે, જેઓ ઇઝરાયેલને સાથ આપવાના ફાયદા સમજે છે. જ્યારે બીજી બાજુ પેલેસ્ટિનિયનોએ 1948માં થયેલા તેમના સામૂહિક નિષ્કાસનની 78મી વર્ષગાંઠ યાદ કરી છે. આ ઘટનાને તેઓ અરબી ભાષામાં નકબા અથવા તો મહાવિનાશ કહે છે, જેમાં લગભગ 7 લાખ લોકોએ પોતાના ઘર છોડવા પડ્યા હતા. તો આ હતા તારીખ 15 મેના મુખ્ય સમાચાર. આપે સાંભળ્યા SBS ગુજરાતી પર.
મિત્રો, હાલમાં વિશ્વમાં ચાલી રહેલી અસ્થિરતાની અસર પરિવારો સુધી પહોંચી ગઈ છે અને આર્થિક સંકડામણ અનુભવતા પરિવારો કઈ સહાયતા મેળવી શકે છે તે અંગેનો સુશેનભાઈનો અહેવાલ મેળવી લઈએ.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર આજે SBS ગુજરાતી.
ઓસ્ટ્રેલિયન રિટેલ પેટ્રોલ અને ડીઝલના ભાવ દબાણ હેઠળ છે, કારણ કે વર્તમાન US ઈરાન યુદ્ધ તેના ત્રીજા મહિનામાં પ્રવેશી રહ્યું છે. RBA દ્વારા આ મહિને કેશ રેટ વધારવાના નિર્ણય બાદ ઘણા ઓસ્ટ્રેલિયન પરિવારો માટે આ દબાણ બમણું થઈ ગયું છે. લોકો પેટ્રોલ પંપ પર વધુ ચૂકવણી કરી રહ્યા છે અને સાથે જ વધતા કરિયાણાના બિલો, ભાડું, મોર્ગેજ અને અન્ય જરૂરી ખર્ચાનું પણ સંચાલન કરી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડ ફ્યુલ ઇન ફોકસના એપિસોડમાં આપણે નાણાકીય તણાવનું સંચાલન કરવામાં લોકોને મદદ કરવા માટે કેવી મફત અને સ્વતંત્ર સેવાઓ ઉપલબ્ધ છે તે વિશે જાણીશું. મેલબર્નના રહેવાસી ઇમ્તિયાઝ અહેમદ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટરમાં ફૂલ ટાઇમ નોકરી કરે છે, પરંતુ તેઓ તેમના પરિવારને ટેકો આપવા માટે સપ્તાહના અંતે અને સાંજે ટેક્સીઓ અને રાઇડ શેર વાહન પણ ચલાવે છે.
One job is not enough for their, you know, survival. My car, unfortunately, take diesel, and where I used to spend around $103, $105, now it gone up to around $160, which doesn't, like, you know, really help me. So things are quite tough for everyone.
Shri Ahmed kahe chhe ke indhan na uncha bhav e samasya no matra ek bhag chhe. ઓછા મુસાફરો, પ્લેટફોર્મના ઊંચા કમિશન અને રોજિંદા જીવન નિર્વાહના ખર્ચા ડ્રાઈવરો માટે ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બનાવી રહ્યા છે.
The other day I just went to the airport to pick up my ride, like, you know, been sitting there for nearly 4 hours, didn't get anything. 1:30, 2 o'clock in the morning, just come back home empty. I could have been spending time with my family, but I was just trying to make my living.
શ્રી અહેમદ હવે નેશનલ ડેટ હેલ્પલાઇનનો સંપર્ક કરવા અંગે વિચારી રહ્યા છે. આ સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ઉપલબ્ધ એક મફત, સ્વતંત્ર અને ગોપનીય સેવા છે. આ હેલ્પલાઇન નાણાકીય તણાવનો સામનો કરી રહેલા લોકોને ફાઇનાન્શિયલ કાઉન્સેલર્સ સાથે જોડે છે, જેઓ તેમના અધિકારો સમજાવી શકે છે અને તેમના માટે ઉપલબ્ધ વિકલ્પો પર ચર્ચા કરી શકે છે. નેશનલ ડેટ હેલ્પલાઇનના વિકી સ્ટાફ જણાવે છે કે ઘણા લોકો હવે તેમની આવકનો મોટો હિસ્સો ઈંધણ અને ભોજન જેવી જીવન જરૂરી ચીજવસ્તુઓ પર ખર્ચી રહ્યા છે, જેના કારણે અન્ય મહત્વપૂર્ણ ખર્ચાઓ માટે ઓછા નાણાં બચી રહ્યા છે.
At the moment, we're hearing from a lot of people who are really stressed about their mortgage repayments. That's our number one call that we receive. But we also hear from people who are struggling with credit card debt. They owe money to the tax office, also electricity debt and car loans as well.
સુશ્રી સ્ટાફ કહે છે કે ઘણા લોકોને એ ખ્યાલ જ નથી હોતો કે તેમને બેંક અથવા ક્રેડિટ પ્રદાતા પાસેથી નાણાકીય મુશ્કેલીની વ્યવસ્થા માંગવાનો અધિકાર છે.
A financial hardship arrangement could be something like a pause on repayments for a little while. It could be a payment arrangement where they pay off a smaller amount over a longer period of time. There's actually quite a few different options available to people, and that's what financial counsellors can talk about.
સુશ્રી સ્ટાફ કહે છે કે યોગ્ય માહિતી અને વ્યવહારુ વિકલ્પો પૂરા પાડવા માટે કાઉન્સેલર્સે વ્યક્તિની આર્થિક સ્થિતિ સમજવાની જરૂર છે.
We will talk to people about what their income is, what their expenses are, what their assets and their liabilities are. And it's only when we do that that we can get a good idea of the best options to help them get through that financial hardship.
National Debt Helpline નો સંપર્ક કરવાની 3 રીતો છે. લોકો 1800-007-007 પર કોલ કરી શકે છે, ndh.org.au ની મુલાકાત લઈ શકે છે અથવા વેબસાઇટ પર લાઇવ ચેટ સેવાનો પણ ઉપયોગ કરી શકે છે. જે લોકો અંગ્રેજી સિવાયની બીજી ભાષા બોલે છે તેમના માટે નેશનલ ડેટ હેલ્પલાઇન કોલ દરમિયાન દુભાષિયાની વ્યવસ્થા પણ થઈ શકે છે. સુશ્રી સ્ટાફ કહે છે કે મદદ માટેની માંગ વધારે હોવાથી કોલ કરનારાઓએ વ્યસ્ત સમયમાં રાહ જોવી પડી શકે છે, પરંતુ જે લોકો સંપર્ક નથી કરી શકતા તેઓ તેમને થોડીવાર પછી ફરીથી પ્રયાસ કરવા અથવા લાઇવ ચેટ જેવા અન્ય સંપર્ક વિકલ્પોનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. લોકોને સામુદાયિક સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ અન્ય મફત સહાય તપાસવા માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેમાં ધ સાલ્વેશન આર્મીની મની કેર સેવા, કેટલીક એંગલી કેર નાણાકીય પરામર્શ સેવાઓ, સામુદાયિક કાનૂની કેન્દ્રો, મોપ સ્ટ્રોંગ ડેટ હેલ્પ અને ફાઇનાન્શિયલ રાઇટ્સ લીગલ સેન્ટરનો સમાવેશ થાય છે. સાહિલ મકરનો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન માટેનો અહેવાલ આપે સાંભળ્યો SBS ગુજરાતી પર સુષેણ દેસાઈ પાસેથી.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમના પહેલા ભાગમાં આપણે ઓસ્ટ્રેલિયાના સમાચાર મેળવ્યા અને ત્યારબાદ જાણ્યું આર્થિક તણાવ અનુભવતા પરિવારો માટે ઉપલબ્ધ સહાયતાની. મિત્રો, વાત કરવી છે પરિવારની. વત્સલભાઈ, આપણે જેમ ફર્સ્ટ જનરેશન માઇગ્રન્ટ છીએ તેમ પરિવારની અગત્યતા વિદેશમાં સ્થાયી થયા બાદ જ સમજાય, આ અંગે તમે શું કહેશો?
સુષેણભાઈ, ખૂબ જ સાચી વાત કહી તમે. તહેવારો કે પરિવારમાં ઉજવાતી વર્ષગાંઠ કે એનિવર્સરી જેવી બાબતો કે પછી ભારતમાં આપણા પરિવારમાં કોઈ લગ્ન પ્રસંગનું આયોજન હોય ત્યારે પરિવારની ખોટ ખૂબ જ ચાલે છે. બાકી ઓસ્ટ્રેલિયામાં તો મિત્રો જ એ આપણો પરિવાર છે.
બરાબર છે વત્સલભાઈ. આ ઉપરાંત એક વાત મારે એવું ઉમેરવી છે કે ઓસ્ટ્રેલિયા આવ્યા પહેલા જે અમુક ખોટી માન્યતા હતી તે પણ ગઈ, કે પશ્ચિમી પરિવારોમાં બધું વિભક્ત જ હોય. પણ જ્યારે પ્રાઇમરી સ્કૂલમાં બાળકને લેવા મૂકવા જતો ત્યારે મેં નજરે જોયું છે કે 80% બાળકોને તેમના દાદા દાદી જ મૂકવા આવે છે. કદાચ જુદા મકાનમાં રહેતા હશે, પણ આમ પરિવારના મામલે તો તેઓ સાથે જ છે. આ પરિવારની વાત કદાચ સમગ્ર વિશ્વમાં સરખી જ છે, માત્ર તેની અભિવ્યક્તિ થોડી ઘણી બદલાય છે. પણ એક વાત તો 100% કે પરિવારથી દૂર હો ત્યારે ખોટ તો ચાલે જ. ખેર, હવે કાર્યક્રમમાં આગળ વધીએ અને મેળવી લઈએ ભારતના સમાચાર ભવનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, 14 મે ગુરુવારની રાત્રિ સુધીના ભારતના મુખ્ય સમાચાર પર નજર નાખીએ. વૈશ્વિક સ્તરે ચાલી રહેલી ભૂ રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારત પોતાની રાજદ્વારી પકડ વધુ મજબૂત કરવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 5 દેશોના 6 દિવસીય મહત્વપૂર્ણ પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વ્યૂહાત્મક મંત્રણા કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના પ્રવાસનું પ્રથમ મુકામ યુનાઇટેડ આરબ એમિરેટ્સ હશે. અહીં તેઓ પ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાનો અને પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર વિચારોનું આદાન પ્રદાન કરવાનો છે. ઉલ્લેખનીય છે કે UAE ભારતનું ત્રીજું સૌથી મોટું વેપારી ભાગીદાર છે અને ત્યાં 45 લાખથી વધુ ભારતીય વસવાટ કરે છે, જેમના કલ્યાણ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. પ્રવાસના બીજા તબક્કામાં વડાપ્રધાન મોદી નેધરલેન્ડની મુલાકાત લેશે. અહીં તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરશે. આ દરમિયાન સંરક્ષણ, ગ્રીન હાઇડ્રોજન, સેમિકન્ડક્ટર્સ અને ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થશે. ત્યારબાદ તેઓ સ્વીડન જશે, જ્યાં વડાપ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે ગ્રીન ટ્રાન્ઝિશન, AI અને સ્પેસ ટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય વેપાર વધારવા અંગે વાટાઘાટો કરશે. મોદી ત્યાંથી નોર્વે પહોંચશે. 43 વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ નોર્વે મુલાકાત હશે. તેઓ ત્યાં 3જી ઇન્ડિયા નોર્ડિક સમિટમાં ભાગ લેશે. નોર્વેમાં તેઓ બ્લુ ઇકોનોમી અને ગ્રીન ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સમિટમાં ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, સ્વીડન અને નોર્વેના વડાપ્રધાનો પણ જોડાશે. પ્રવાસના અંતિમ તબક્કામાં વડાપ્રધાન ઇટાલીની સત્તાવાર મુલાકાતે જશે. મોદી ઇટાલીના વડા જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર ઇટાલી જઈ રહ્યા છે. અહીં બંને નેતાઓ જોઈન્ટ સ્ટ્રેટેજિક એક્શન પ્લાન, જે 2025-2029 સુધીનો છે, તેના અમલીકરણ અને રોકાણ, ઉર્જા તેમજ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકશે. આ મુલાકાતથી યુરોપ સાથે ભારતના વેપારી અને વિવાદમક સંબંધો વધુ ગાઢ બનશે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા તનાવ અને દેશમાં ઉર્જા સંકટના ભય વચ્ચે ભારતના પ્રવાસે આવેલા રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવરોવે મહત્વનું નિવેદન કર્યું છે. તેમણે ભારતને ખાતરી આપી છે કે ગમે તેટલું બાહ્ય દબાણ હોવા છતાં ઉર્જા પુરવઠા અંગેના તમામ કરારો રશિયા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભારતને ગેસ, તેલ અને કોલસા જેવા હાઇડ્રોકાર્બનનો પુરવઠો સતત ચાલુ રાખશે. લાવરોવે જણાવ્યું હતું કે હું ગેરંટી આપી શકું છું કે રશિયાથી થતા પુરવઠાના મામલે ભારતના હિતોને કોઈ નુકસાન નહીં પહોંચે. ભલે બજારમાં અનુચિત અને અપ્રમાણિક સ્પર્ધા હોય, અમે અમારી જવાબદારી નિભાવવામાં પાછી પાની નહીં કરીએ. તમિલનાડુમાં રશિયાની ટેકનિકલ સહાયથી બની રહેલા કુડનકુલમ પરમાણુ ઉર્જા પ્લાન્ટનો ઉલ્લેખ કરતા લાવરોવે આ પ્લાન્ટ બંને દેશોના સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ પ્લાન્ટ ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવી રહ્યો છે અને 2027 સુધીમાં તે તેની પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થવાની અપેક્ષા છે. પોતાની મુલાકાત દરમિયાન લાવરોવ ભારતીય વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરશે. આ બેઠકમાં ખાસ કરીને મધ્ય પૂર્વની સ્થિતિ, બ્રિક્સ અને G20 જેવા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ગહન ચર્ચા થવાની શક્યતા છે. આયાત પર અંકુશ લાવી ડોલર સામે રૂપિયાના ઘસારા તથા ફોરેક્સ રિઝર્વ પર દબાણને અટકાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે મહત્વના નિર્ણય લીધા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ અને કસ્ટમ્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશન પ્રમાણે સોના તથા ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 6% પરથી વધારીને 15% કરાઈ છે, જ્યારે પ્લેટિનિયમ પરની ડ્યુટી 6.40% પરથી વધારીને 15.40% કરવામાં આવી છે. ગોલ્ડ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 10% ઉપરાંત એગ્રીકલ્ચર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ 1% પરથી 5 ગણો વધારીને 5% કરીને એકંદર ડ્યુટી દર 15% કરાયો છે. આ ઉપરાંત સોનાના આયાતકારોએ 3% IGST પણ ભરવાનો રહે છે. આમ ડ્યુટીનો કુલ અસરકારક દર 9.18% પરથી વધીને 18.45% કરાયો છે. ડ્યુટીના નવા દર સોના તથા ચાંદીની લગડી, કોઇન્સ તથા અન્ય સંબંધિત આઇટમ્સને પણ લાગુ થશે. ચીન બાદ વિશ્વમાં ભારત સોનાનો મોટો વપરાશકાર દેશ છે. ગત નાણાં વર્ષમાં ભારતની સોના ચાંદીની આયાત વાર્ષિક ધોરણે 26% વધી 102 અબજ ડોલર રહી હતી. ક્રૂડ ઓઇલ બાદ ભારતના આયાત બિલમાં સોનાનો ક્રમ બીજો આવે છે. થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને 1 વર્ષ સુધી સોનું નહીં ખરીદવા અપીલ કરી હતી. ક્રૂડ તેલના ભાવને કારણે ચાલુ ખાતાની ખાધ પર દબાણ એકદમ વધે તે પહેલાં જ અગમચેતીના પગલાના ભાગરૂપ આ નિર્ણય લાવવો પડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના નાગરિકોને સોનું ખરીદવાથી દૂર રહેવા અને પેટ્રોલ ડીઝલની વપરાશ ઘટાડવા માટે અપીલ કરી હતી. જો કે નેતાઓ ક્યારે તેની શરૂઆત કરશે તેવા સવાલો સોશિયલ મીડિયા પર ઉઠ્યા હતા. એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના ટોચના નેતાઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ પોતાના કાફલામાં સામેલ કારોની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. વડાપ્રધાન મોદીના કાફલામાં હવે માત્ર 4 જ કાર ચાલશે. સામાન્ય રીતે મોદીના કાફલામાં 14-17 વાહનો ચાલતા હોય છે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, મંત્રીઓએ પણ મોદી બાદ પોતાના કાફલામાં વાહનોની સંખ્યા ઘટાડી છે. મોદીએ પોતાના કાફલામાં શક્ય હોય તો ઇલેક્ટ્રિક કારો પણ સામેલ કરવા કહ્યું છે. મોદીના નિર્ણયની પ્રેરણા લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના કાફલામાં સામેલ કારોમાં 50% કાપ મૂક્યો છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ પણ આ જ પ્રકારની જાહેરાત કરી છે. દિલ્હી, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, ગુજરાત પણ આ જ પ્રકારનો નિર્ણય લઈ ચૂક્યું છે. ગુજરાતના રાજ્યપાલે પણ ઉદાહરણીય કરકસર કરશે તેવી જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ બુધવારે કેબિનેટ મીટિંગમાં પણ મંત્રીઓને સમજી વિચારીને ખર્ચ કરવા કહ્યું હતું. સાથે જ ઈંધણનો ખર્ચ ઘટાડવાની સલાહ પણ આપી હતી. જુદા જુદા રાજ્યોએ અઠવાડિયામાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ અને 1 દિવસ નો વ્હીકલ ડે જાહેર કરવાનું પણ વિચાર્યું છે. દિલ્હી સરકારે તો ગઈકાલે આવી જાહેરાત પણ કરી દીધી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું છે કે જો ક્રૂડનો ભાવ વધશે તો સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આગામી દિવસોમાં વધારો કરી શકે છે. સરકાર લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવને સ્થિર રાખી શકે તેમ નથી. અંડર ગ્રેજ્યુએટ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટનું પેપર લીક થયું હતું તેવું આ પરીક્ષા યોજતા બોર્ડને નિશ્ચિત થતાં તેઓએ 3 મેના રોજ દેશવ્યાપી લીધેલી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેતા સમગ્ર શિક્ષણ જગતે ભારે આઘાતની લાગણી અનુભવી છે. દેશના અંદાજે 23 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. હવે તેઓને આગામી દિવસોમાં લેવાનાર પરીક્ષા ફરી વખત આપવી પડશે. જો કે જેઓએ 3 મેની પરીક્ષા આપી હતી તેઓએ ફરી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી કે તે માટેની ફી ભરવાની પણ જરૂર નથી. દરમિયાન કેન્દ્ર સરકારે આ પેપર લીક કૌભાંડની તપાસ કરવાની જવાબદારી સીબીઆઈને સોંપી છે. સીબીઆઈએ આ કેસમાં અત્યાર સુધી 5 આરોપીઓની ધરપકડ કરી છે અને દેશભરમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તપાસ એજન્સીએ ધરપકડો અલગ અલગ રાજ્યોમાંથી કરી છે, જેમાં રાજસ્થાનના જયપુરથી 3, હરિયાણાના ગુરુગ્રામથી 1 અને મહારાષ્ટ્રના નાસિકથી 1 આરોપીનો સમાવેશ થાય છે. સીબીઆઈ હાલ એ શોધી રહ્યું છે કે આ પેપર લીકનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં કોઈ કોચિંગ સેન્ટર કે મોટા દલાલોની સંડોવણી છે કે કેમ. દરોડા દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો, લેપટોપ, મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે, જેની ફોરેન્સિક તપાસ ચાલી રહી છે. અને છેલ્લે, ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં પ્રચંડ તોફાન અને ધૂળની ડમરી સાથેના ભારે વરસાદે વિનાશ વેર્યો છે. રાજ્યના વિવિધ 7 જિલ્લાઓમાં કુદરતના આ તાંડવને કારણે અત્યાર સુધીમાં 89 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. પ્રારંભિક આંકડો 27 હતો, જે વધીને 89 થયો છે. તોફાન એટલું શક્તિશાળી હતું કે સેંકડો વૃક્ષો ઉખેડી નાખ્યા છે, મકાનોને નુકસાન પહોંચાડ્યું છે અને વીજળી તેમજ સંદેશાવ્યવહારના નેટવર્કને સંપૂર્ણપણે ખોરી નાખ્યું છે. સૌથી વધુ જાનહારી પ્રયાગરાજ જિલ્લામાં નોંધાઈ છે, જ્યાં તોફાને 21 લોકોનો ભોગ લીધો હતો. તોફાનની તીવ્રતા એટલી હતી કે ત્રિવેણી સંગમ વિસ્તારમાં શ્રદ્ધાળુઓ અને પંડાલો દ્વારા બનાવવામાં આવેલી મોટાભાગની ઝૂંપડીઓ ઉખડી ગઈ છે. શહેરના મુખ્ય માર્ગ જેવા કે મહાત્મા ગાંધી માર્ગ, અશોકનગર પર તોતિંગ વૃક્ષો ધરાશાયી થતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો આ હતા ભારતના કેટલાક મુખ્ય સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, રેખાબેન જોશી અમને જણાવી રહ્યા છે, પરિવાર પરની ચર્ચા એમને ખૂબ જ ગમી અને તેઓ લખી રહ્યા છે કે અમે અહીં પરિવારના બધા સભ્યો સિડનીમાં સાથે રહીએ છીએ અને બધા ખૂબ જ ખુશ છીએ અને અમને સંયુક્ત પરિવારમાં રહેવું ગમે છે. આભાર રેખાબેન આપના મેસેજ માટે. સુષેણભાઈ, તમે શ્રોતાઓને પ્રશ્ન પૂછો કે મકાન અને ઘર વચ્ચે શું ફરક છે, તો તમે શું માનો છો એ તો જણાવો.
વત્સલભાઈ, મારું માનવું એવું છે કે ઈંટ પથ્થર સિમેન્ટની દિવાલો ઘર નથી, એ મકાન હોઈ શકે જેમાં તમે રહો, પણ એ મકાનને ઘર બનાવવા જોઈએ છે પરિવારની હૂંફ, સથવારો, પ્રેમ. બાકી કરોડો ડોલરનો મેલ પણ મકાન અને કાચી માટીનું કોઈ દુર્ગમ સ્થળે આવેલું ઝૂંપડું પણ ઘર. આ વાત પરથી મને ખલીલ ધનતેજવી સાહેબની 2 જુદી જુદી ગઝલના શેર યાદ આવી ગયા કે સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, સુખચેન તો કર્તવ્ય વગર ક્યાંથી લાવશો, તમને દુઆ તો મળશે, અસર ક્યાંથી લાવશો, બંગલો તો ઓછે વચ્ચે ગમે ત્યાં મળી જશે, બંગલો તો ઓછે વચ્ચે ગમે ત્યાં મળી જશે, પણ જેને ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લાવશો. અને જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે, જ્યાં ટેરવેથી જાતે ટકોરા ખરી પડે એવા અહીં લાગણીના દ્વાર કેટલા. ઘર એક પણ સૌના ઓરડા અલગ. આ એક જ ઘરમાં અંદમાન નિકોબાર કેટલા. એટલે વત્સલભાઈ, આ અંદમાન નિકોબાર ભેગા થાય ત્યારે એ ઘર, નહીં તો એ મકાન.
મિત્રો, હવે મેળવી લઈએ ભારતના રમત જગતના સમાચાર ભવેનભાઈ કચ્છી પાસેથી.
નમસ્કાર શ્રોતા મિત્રો, ભારતના ક્રિકેટ અંગેના સમાચાર પર નજર નાખીએ. આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે પંજાબ કિંગ્સને ભારે રોમાંચકતા બાદ 1 બોલ બાકી હતો ત્યારે 6 વિકેટથી પરાજય આપ્યો હતો. હાર્દિક પંડ્યા ઇજાને લીધે અને સૂર્યકુમાર યાદવ અંગત કારણોસર રમી શકે તેમ નહોતા, તેથી બુમરાહે મુંબઈ ઇન્ડિયન્સની કપ્તાની કરી હતી. તેણે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. પંજાબ કિંગ્સે 20 ઓવરોમાં 8 વિકેટે 200 રન કર્યા હતા. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી મીડિયમ પેસર શાર્દુલ ઠાકુરે 39 રનમાં 4 વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સના ઓપનર પ્રભ સિમરને 32 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 અને ઓમાર ઝાઈએ 17 બોલમાં 38 રન ફટકાર્યા હતા. 201 રનનો ટાર્ગેટ ચેઝ કરતા પ્લેયર ઓફ ધ મેચ તિલક વર્માએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 79 અને ઓપનર રિકલ્ટોને 23 બોલમાં 48 તેમજ વિલ જેક્સે 10 બોલમાં 29 રન નોંધાવતા આ જીત શક્ય બની હતી. પંજાબ કિંગ્સ આ સાથે સતત 5મી મેચ હાર્યું છે. તેઓ પોઈન્ટ ટેબલમાં 12 મેચમાં 13 પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 12 મેચ બાદ 16 પોઈન્ટ સાથે પ્રથમ, ગુજરાત ટાઇટન્સ 12 મેચમાં 16 પોઈન્ટ સાથે બીજા અને સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. હવે આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાનાર છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ આગામી જૂનમાં શ્રીલંકામાં યોજાનારી ભારત, શ્રીલંકા અને અફઘાનિસ્તાનની એ ટીમો વચ્ચેના ત્રિકોણીય જંગ માટેની ભારતની એ ટીમ જાહેર કરી છે. ટીમના કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન રિયાન પરાગ રહેશે. ટીમની મહત્વની વાત એ છે કે 15 વર્ષીય સૂર્યવંશીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતની એ ટીમ જોઈએ તો તિલક વર્મા કેપ્ટન, રિયાન પરાગ વાઇસ કેપ્ટન, પ્રિયાંશ આર્ય, વૈભવ સૂર્યવંશી, આયુષ બદોની, નિશાંત સિંધુ, હર્ષ દુબે, સૂર્યાસ શેડગે, પ્રભ સિમરનસિંહ વિકેટકીપર, કુમાર કુસાગ્ર વિકેટકીપર, વિપરાજ નિગમ, યશ ઠાકુર, યુદ્ધવીર સિંહ, અંશુલ કંબોજ અને અરશદ ખાનનો સમાવેશ થાય છે. તો હતા ભારતના ક્રિકેટના સમાચાર. ફરી મળીશું આવતા અઠવાડિયે. નમસ્કાર.
મિત્રો, આગળ વાત કરીએ એમ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયા બાદ પણ એક સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવાર સાથે મુલાકાત કરીશું. મુલાકાત કરાવી રહ્યા છે મીરાણીબેન મહેતા. આ મુલાકાત બે ભાગમાં પ્રસ્તુત કરીએ છીએ, તો ચાલો માણીએ પ્રથમ ભાગ.
મહત્વના સમાચાર, તમારા સમુદાયની વાતો અને વિવિધ વિષયો વિશે માહિતગાર રહો. SBS સાઉથ એશિયન પર આ છે SBS ગુજરાતી.
પરિવાર એટલે એવું સ્થાન કે જ્યાં આપણને આપણી ખામીઓ સાથે સ્વીકારવામાં આવે છે. પરિવાર એટલે અલગ અલગ સ્વભાવના લોકો એક જ છતની નીચે સુખ અને શાંતિથી જીવન જીવતા હોય છે. મિત્રો, 15મી મે એટલે કે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ફેમિલી ડે. આમ પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નાનપણથી જ એવા સંસ્કાર સિંચવામાં આવે છે કે વસુદેવ કુટુંબકમ, જેમાં આખા વિશ્વને આપણે એક જ પરિવાર માનીએ છીએ. અને સંયુક્ત કુટુંબની ભાવના તો આપણને ગળથૂથી માં પીવડાવવામાં આવી છે. ભારતમાં હજુ પણ ઘણા બધા પરિવાર એવા છે કે તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે અને ભારતના સંસ્કારોને ઓસ્ટ્રેલિયા સિડનીની ધરતી પર લઈને આવ્યા છે પટેલ પરિવાર. આ પરિવાર એક એવો સંસ્કારી પરિવાર છે કે જેને જોઈને આપણને ભારતની યાદ આવી જાય. વડીલો, યુવાનો, કિશોરો અને બાળકો એક જ છતની નીચે સંપીને રહે છે. દાદા, દાદી, કાકા, કાકી અને બે ભાઈઓના બાળકો એક સાથે રહે છે. આવો આ પરિવારની ધરોહર એવા દાદી ઉર્મિલાબેનની સાથે આપણે પરિવારને જાણવાની શરૂઆત કરીએ. ઉર્મિલાબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
કેમ છો? જય સ્વામિનારાયણ.
સૌપ્રથમ આપણને પૂછવા માંગીશ કે આજના સમયમાં જ્યાં લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહેવાનું પસંદ કરતા હોય છે, ત્યારે તમે સંયુક્ત પરિવાર કેવી રીતે બનાવ્યો અને તેને કેવી રીતે જાળવી રાખ્યો?
અમે ઇન્ડિયાથી આવ્યા એટલે એટલા આનંદમાં હતા કે મારો પરિવાર બધો મને મળશે અને અમે બધા ભેગા રહીશું, એકબીજાને સમજીશું, એકબીજાના બાળકોને સંભાળીશું.
અને એક સાથે રહેવાનો વિચાર ક્યાંથી આવ્યો તમને?
એક સાથે એટલે કે અમે રિટાયર થયા બરાબર, એટલે પછી અમને એમ થયું કે અમારી ફાઇલ ખુલશે તો અમે બાળકો સાથે રહીશું, બાળકો અમને સમજી શકશે, અમે બાળકોને સમજી શકીશું. કારણ કે અમારી ઉંમર થઈ જાય તો પછી બાળકો અમને પ્રેમ ના કરે, અમે બાળકોને પ્રેમ ના કરી અમે ઇન્ડિયા હઈએ તો એવું બની શકે ને? બાળકો અમને ઓળખે જ નહીં અમે ઇન્ડિયા હઈએ તો, અને બાળકો કાયમ આવી શકે નહીં દર વર્ષે વર્ષે. અમને ઓળખતા થાય, અમે બાળકોને ઓળખતા થઈએ, અમારા છોકરાઓને પણ અમારી પ્રત્યે પ્રેમ રહે. અહીંના અહીં હોય, અમે ઇન્ડિયા હઈએ એટલે બહુ પ્રેમ રહે નહીં છોકરાઓને.
ઉર્મિલાબેન, એક જ છતની નીચે આટલા બધા સભ્યો શાંતિથી અને સુખીથી રહે છે, તે ખુશીનું કારણ શું કહી શકાય?
ખુશીનું કારણ એકબીજાને અમે સમજીએ છીએ, એકબીજાની વાતો પણ સમજીએ છીએ. પછી એકબીજાને કઈ જવું આવું હોય તો એકબીજાના પ્રશ્નો હોય તો અમે સાથે મળીને હલ કરી લઈએ છીએ.
તમે તો ખૂબ જ અનુભવી હશો કે પરિવાર હોય એટલે એકબીજાના મત અલગ પડતા હોય, ક્યારેક કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તેના પર લાંબી ચર્ચાઓ થતી હોય, ત્યારે જો એકબીજાના વિચારોમાં મતભેદ હોય તો તેને કેવી રીતે હેન્ડલ કરતા હોવ છો તમે?
તો એના દાદાને પૂછીએ, એના દાદા દાદા હોય તો દાદા એમએસસી બીઆર છે બરાબર, એટલે દાદા સમજી વિચારીને એના પ્રશ્નનો હલ કરી આપે.
ખૂબ સરસ કહેવાય. ઉર્મિલાબેન, તમે વિદેશની ધરતી પર પણ તમે તમારા પરિવારને એક છત નીચે બાંધીને રાખ્યો છે તે બદલ ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ સારું કહેવાય. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આવો હવે ઘરની બહુઓ સાથે વાત કરીએ. સેજલબેન કે જેઓ જેઠાણી છે અને દિશાબેન કે જેઓ તેરાણી છે, તમારા બંનેનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ. થેન્ક યુ.
સેજલબેન, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે સિડનીમાં તમે જ્યારે આવ્યા ત્યારે તમે તમારા દેરાણી અને દેર સાથે આવ્યા હતા કે અલગ આવ્યા હતા, અને એક સાથે રહેવાનું ક્યારે નક્કી કર્યું તમે?
અમે, હું અને મારા હસબન્ડ આવ્યા 2006 માં અને મારા દિયર આવ્યા 2014 માં. તો અમે પહેલા તો કોઈ નિર્ણય નતો કર્યો કે અમે ભેગા રહીએ કે જુદા રહીએ. પણ એમના જયારે મેરેજ થયા, એ મેરેજ વગર બી મારી સાથે 4 વર્ષ રહ્યા. એમના મેરેજ પછી બી અમે એવો ક્યારે એવો કદી ટાઈમ આવ્યો જ નથી કે અમે બેસીને વિચારીએ કે જુદા થઈએ કે ના થઈએ. પણ હજી બી એવો વિચાર નથી આવ્યો અને લાગે છે કે હજી થોડા વર્ષો સુધી આવશે બી નહીં. પણ સ્ટીલ અમે સાથે રહેવાની કોશિશ કરીશું અને સાથે રહીએ બી છીએ. અત્યારે તો મારા બી દીકરાઓ, બે દીકરીઓ અને એક દીકરો છે. મારા દિયર ને બી બે દીકરાઓ છે. પણ અમે સાથે જ રહીએ છીએ. પેલા નાનું ઘર હતું, હવે મોટું લીધું છે અને બધા સાથે રહીએ છીએ શાંતિથી.
ના, ખુબ સરસ કહેવાય કે સિડની જેવા મેટ્રોપોલિટન સિટી હોય અને તેમાં સંયુક્ત પરિવારમાં રહેવું અને તમે જે તમારા સંસ્કાર જાળવી રાખ્યા છે, ખૂબ મોટી વાત કહેવાય.
હા, અમે છેલ્લા 12 વર્ષથી સાથે રહીએ છીએ. પહેલા મમ્મી પપ્પા અને મારા દિયર આવ્યા અને પછી દેરાણી આવી, એમના છોકરાઓ આવ્યા એ રીતે. અને મારા બી છોકરાઓ મને એમાં મોટા બી થયા, એમાં દેરાણીના બી મોટા થાય છે. હેલ્પ બી મળી રહે છે એકબીજાની. અને અમારા સંબંધ એવા છે કે અમારે ક્વેશ્ચન પૂછવો નહીં પડતો કે હું તારા છોકરાઓને લઈ જાઉં કે હું ઘરે મૂકીને જાઉં. હા, અમારે કામ હોય તો અમે ગાડીની ચાવી લઈ નીકળી જઈએ છીએ અને પરમિશનની જરૂર નથી પડતી. મતભેદ હજી કર્યા બી નથી, પણ વિચાર છે કે મનભેદ ક્યારે ના થાય એટલી આશા છે. અને ભગવાનની ભક્તિ કરીએ છીએ થાય એટલી. અને છોકરાઓની અમારી ઈચ્છા છે કે ભાઈ છોકરાઓ બી ઓસ્ટ્રેલિયા જેવી કન્ટ્રીમાં ભગવાનના મંદિરમાં અમે એટલે જ લઈને આવીએ છીએ કે ભાઈ એ લોકો ઊંધા રસ્તે ભવિષ્યમાં જાય બી નહીં, એ લોકો બી એમના પરિવારને બી મંદિરમાં લઈ જઈ શકે. અને
ખુબ સરસ કહેવાય કે તમે વિદેશની ધરતી પર બાળકોમાં પણ સંસ્કારનું સિંચન કરી રહ્યા છો. જી, અને તમે કહ્યું કે ક્યારે મતભેદ તો હોય છે પરિવારની અંદર, પરંતુ ક્યારે મનભેદ ન થાય, એ ખૂબ જ મોટી વાત કહી. અને અહીંયા મને, મેં ઉર્મિલાબેનને પણ અગાઉ એક પ્રશ્ન પૂછ્યો કે જ્યારે કોઈ મોટા નિર્ણયો લેવાના હોય અને આટલો મોટો પરિવાર જ્યારે રહેતો હોય એક સાથે સંયુક્ત કુટુંબમાં, તો નિર્ણયો કેવી રીતે લેવાતા હોય છે?
નિર્ણયો, હા, અમે મોટા લોકો મળીને જ લઈએ છીએ. પણ અમારા બે જે છોકરાઓ છે, બે ભાઈઓ છે, એમના કરતા બી અમે અમારા મમ્મી પપ્પા, એમ કે જેમ કે સાસુ સસરા, મારા દિયર દેરાણી સાથે વધારે અમારા નિર્ણયો ફિક્સ થાય છે. એ લોકો એમના કામમાં બિઝી હોય છે અને અમારા નિર્ણયમાં એમનો કોઈ વાંધો બી નથી હોતો કે કઈ નહીં, ચાલો તમે કરો છો એ ઓકે છે. પણ મોસ્ટલી મમ્મી પપ્પા બી છે એટલે વાંધો નથી આવતો કે અમે નિર્ણય લેવામાં ઈઝી રહે છે.
ઓસ્ટ્રેલિયા જેવી જે ફાસ્ટ પેસ લાઈફ છે, જે દોડભાગ વાળી જિંદગી છે, તેમાં જોઈન્ટ ફેમિલી મેન્ટેન કરવું કેટલું ચેલેન્જિંગ છે તમારા માટે?
ચેલેન્જિંગ તો બધાની, મતલબ, વિચારશક્તિ અલગ અલગ હોય છે. પણ અત્યારે અમને કોઈ તકલીફ એવી પડતી નથી. પ્લસ અમે જોબ કરતા નથી. જો જોબ કરતા હોત તો કદાચ અમને વધારે તકલીફ પડતી હોત. પણ અમે જોબ નથી કરતા અને બાળકોને જ રાખવાનો નિર્ણય લીધો છે કે ઘરે રહીને બાળકોને ઘરનું કામ કરીએ, મોટાઓને સાચવીએ, હસબન્ડને હેલ્પ કરીએ અને થાય એટલી કરીએ છીએ.
જી, ખૂબ સરસ કહેવાય. સજલબેન, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
થેન્ક યુ મીરાનીબેન.
દિશાબેન, હવે આપને પ્રશ્ન પૂછવા માંગીશ કે ઓસ્ટ્રેલિયામાં ઘણા બધાની એવી ફરિયાદ રહેતી હોય છે કે બાળકને મોટા કરવા ખૂબ જ અઘરા હોય છે, ત્યારે આટલા બધા બાળકો એક જ છત નીચે તમે દેરાણી જેઠાણી કેવી રીતે સાચવો છો?
એકદમ સાચી વાત છે. કે બાળકોને મોટા કરવા બહુ જ અઘરા હોય છે, અને સ્પેશિયલી ત્યારે કે જ્યારે એજ ડિફરન્સ બહુ ના હોય. એટલે અમારે એવું છે કે મારા જેઠાણીનો છોકરો અને મારો છોકરો બંને વચ્ચે 3 થી 3.5 વર્ષનો ડિફરન્સ છે. પછી મારો જે બીજો છોકરો છે એ બંને વચ્ચે 2.5 વર્ષનો ડિફરન્સ છે. એટલે નોર્મલી એવું થાય કે બિચારા મોટાને જ સેક્રિફાઈસ કરવું પડે એવરી ટાઈમ. તો અમે બને એટલું મોટા છોકરાઓને સમજાવીએ કે તમે હવે મોટા થાવ છો તો તમે સમજો થોડું, તો નાના તમને જોઈને સારું શીખશે. એટલે એ રીતે મોટા છોકરાઓને વાળવાનો પ્રયત્ન કરીએ. અને સારું છે, ભગવાનની કૃપા છે કે છોકરાઓ સાંભળે પણ છે. અને છોકરાઓ તો છોકરાઓ હોય, ક્યારેક ના પણ સાંભળે તો આપણે બી સમજી જવાનું કે કઈ રીતે સમજાવવા, એ બી આપણે પણ શીખવું પડે છે.
તમારી અને સેજલબેનની વાત પરથી મને એવું લાગ્યું કે અહીંયા જે લેટ ગો કરવાની ભાવના છે, સહન કરવાની ભાવના, એ તમારા બંનેમાં ઘણી બધી છે. તેના કારણે તમારો પરિવાર આટલા સરસ રીતે સિડની જેવા શહેરમાં રહી શકે છે.
સાચી વાત છે. એકચ્યુઅલી હું જયારે આવી ને ત્યારે ઓનેસ્ટલી કહું કે મારી સહન શક્તિ તો બહુ ઓછી હતી, પણ ભાભીને અને મમ્મીને જોઈને આમ એવું થાય કે ના, સહન શક્તિ જયારે તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવું હોય, તમે પસંદ કર્યું છે કે તમારે જોઈન્ટ ફેમિલીમાં રહેવું છે, તો તમારે સહન શક્તિ તો રાખવી જ પડે. અને સહન શક્તિ હોય ને તો જ આગળ બધા કામ સારા થાય. એટલે ભાભીને જોઈને તો વધારે શીખી છું સહન કરવાનું, અને ગુસ્સો પણ એમનાથી થોડો મારો શાંત થયો છે. બાકી જયારે બાળકો નતા ત્યારે ગુસ્સો થોડો હતો મારો, પણ હવે સારો એવો ઓછો થઈ ગયો છે.
મિત્રો, હવે મેળવી લઈએ મીરાની બેનની મુલાકાતનો બીજો ભાગ.
તો તમે જયારે અહીંયા રહો છો તો તમારા સાસુ સસરા છે, મોટા બેન જેવા જેઠાણી છે, તો તમને ક્યારે તમારા પરિવારની યાદ આવે છે?
ના, એકચ્યુઅલી સાચું કહું છું કે હું ઘણી વાર 4-4, 5-5 દિવસ સુધી મારા મમ્મીને ફોન પણ નથી કરતી. એમનો સામેથી ફોન આવે કે ક્યાં એટલી બિઝી થઈ જાઉં છું કે ફોન પણ નથી આવતો તારો. એટલે આમ એવું ના થાય કે મમ્મીની યાદ નથી આવતી, યાદ તો આવતી હોય, પણ આમ એવું બી નહીં કે એટલી બધી યાદ આવે કે હું દિવસમાં 2-2 વાર ફોન કરું કે એવરી ડે ફોન કરું. અને હવે બાળકો પણ થયા તો એમનામાં બિઝી, ઘરમાં બિઝી, એટલે આમ એવી ખાસ ઈચ્છા ના થાય કે લાવું ફોન કરીને વાત કરું. એટલે ઘણી વાર એવું થઈ જાય કે 4-4, 5-5 દિવસ સુધી હું ફોન પણ નથી કરતી.
દિશાબેન, આપની પાસેથી એક વસ્તુ જાણવા માંગીશ કે અત્યારે મોંઘવારી ખૂબ જ વધી રહી છે, જ્યાં જો ત્યાં સ્કૂલની ફીસ હોય, ગ્રોસરી બિલ હોય કે ગમે તે હોય, ત્યારે ન્યુક્લિયર ફેમિલી હોય તેની પર એકના માથા ઉપર બધું બર્ડન આવતું હોય છે, અને એવું હોય કે ભાઈ પતિ પત્ની બંને એને કમાવા જવું પડતું હોય છે, ત્યારે સંયુક્ત પરિવારમાં આવી પરિસ્થિતિને કેવી રીતે તમે જોતા હોવ છો? તે આર્થિક રીતે તે ફાયદાકારક છે કે અલગ રીતે તમે જોવો છો તેને?
આર્થિક રીતે બિલકુલ સાચી રીતે ફાયદાકારક છે સંયુક્ત કુટુંબમાં રહેવું. કેમ કે જ્યારે તમે બે ફેમિલી અલગ પડો છો ત્યારે જેમ કે લાઇટ બિલ છે, વોટર બિલ છે, આ બધું કેવું તમારે સેપરેટલી પે કરવું પડતું હોય છે. જ્યારે અને ઓનેસ્ટલી કહું તો અમારા પરિવારના જે બે ભાઈઓ છે એ અમારા સુધી પહોંચવા જ નથી દેતા કે આપણું આટલું બિલ આવ્યું છે, આટલું બિલ આવ્યું છે. ક્યારે પણ હું 9 વર્ષથી અહીંયા છું, મેં ક્યારે નથી સાંભળ્યું કે આ વપરાશ આટલો બધો થાય છે, આટલું બધું થાય છે. કેમ કે એ લોકો પણ સમજે છે અને અમે પણ અમારો પૂરો ટ્રાય કરીએ છે કે લાઈક બધી રીતે સેવ કરવાનો. જેમ કે શોપિંગ કરવા ગયા હોઈએ ત્યારે પણ કેવું કે અમે ઘરેથી કેટાલોગ જોઈને નીકળ્યા કે નેક્સ્ટ વીકમાં શું સ્પેશિયલમાં છે, આ વીકમાં શું સ્પેશિયલમાં છે, તો બને ત્યાં સુધી અમે ટ્રાય કરીએ. જેમ કે એક એક્ઝામ્પલ આપું, કોવિડ ચાલતો હતો ત્યારે એની પહેલા હું ને ભાભી બંને શોપિંગમાં સાથે જ જતા હતા, તો અમે એ રીતનો ટ્રાય કરીએ કે શેમ્પુ ધારો કે સ્પેશિયલમાં હોય તો અમે 5-6 શેમ્પુ લઈ લઈએ. એ જ રીતે સોપ છે, હેન્ડ વોશ છે, આ બધું જ. તો કેવું કે કોવિડ ટાઈમમાં ક્યારે પણ અમને તકલીફ નથી પડી, એટલે એક રીતે સેવ પણ થાય છે અને આપણી પાસે વસ્તુ મળી પણ રહે છે.
અને બાળકોને મેન્ટેન કરવાની વાત છે તો તેમના ભણતરને લઈને, તેમના એક્ટિવિટીઝને લઈને, એ કેવી રીતે તમે મેનેજ કરતા હોવ છો?
એ બહુ સરસ તમે પ્રશ્ન પૂછ્યો. અમારા ફેમિલીમાં જેમ કે અમે લેડીઝ તો બાળકોને લઈને બેસવાથી રહ્યા એવું છે, કેમ કે કામમાં કિચનમાં ટાઈમ જતો રહેતો હોય છે. પણ મારા સસરા જે અમારા પપ્પા કહેવાય, એ એવરી ડે એવરી નાઇટ રાત્રે છોકરાઓને ડિનર પછી ભણાવવા લઈને બેસે છે. એટલે છોકરાઓને બહુ જ હેલ્પફુલ રહે છે. અને અમે પણ ક્યારેક ક્યારેક બેસતા હોઈએ છીએ, જ્યારે મમ્મી પપ્પા ઇન્ડિયા હોય ત્યારે અમે પણ બેસતા હોઈએ છીએ. અને અમારા ઘરમાં મારા ભાભીની મોટી દીકરી છે સ્વરા, એ 12th માં છે અત્યારે, એ પણ નાના છોકરાઓને હેલ્પફુલ થતી હોય છે. અને સ્વિમિંગમાં પણ અમે લઈ જઈએ છીએ છોકરાઓને. પછી સેટરડે સન્ડે અમે અધર એક્ટિવિટીઝ માટે ગાર્ડન છે, પછી આ જમ્પિંગ કાસલ, એ બધામાં લઈ જતા હોઈએ છે. મંદિરે એવરી સન્ડે જઈએ છે. એ બહુ સારું છે, એ ભગવાને એટલું સારું લાઈફમાં સેટ કર્યું છે ને કે એવરી સન્ડે આ દેશમાં મંદિર બહુ સારું કહેવાય, કે આપણને પણ થોડી મનમાં શાંતિ રહે અને બાળકોને પણ સારા સંસ્કાર આપવામાં મદદરૂપ થાય છે. અને ત્યાં બાળકો માટે ક્લાસ પણ લેવામાં આવે છે. તો એમ કે બહુ સારી આ દેશમાં ભગવાને આ યુગમાં કહેવાય કે કળિયુગમાં જેમ કે ભક્તિ એટલી ઓછી થતી જાય છે, ત્યારે આ દેશમાં બાળકો અને અમારી માટે પણ બહુ હેલ્પફુલ છે.
જી, ખૂબ સરસ કહેવાય કે તમે તમારા પરિવારને ખૂબ જ સારી દિશામાં લઈ જઈ રહ્યા છો અને બાળકોનામાં સારા સંસ્કાર સિંચી રહ્યા છો. આપનો પરિવાર આ જ રીતે સંયુક્ત રીતે અને શાંતિથી અને સુખીથી રહે તેવી પ્રાર્થના અને શુભેચ્છાઓ સાથે આપ અમારી સાથે જોડાયા, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
જી, થેન્ક યુ સો મચ મીરાની બેન.
તો આવો મિત્રો, હવે આપણે મળીએ ત્રીજી પેઢીને, સ્વરા, કે જે આ પરિવારની સૌથી મોટી દીકરી છે અને ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને ખૂબ જ સરસ ગુજરાતી બોલે છે. સ્વરા, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ.
સ્વરા, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ કે તમે કેટલા નસીબદાર માનો છો કે તમને આ સંયુક્ત કુટુંબમાં રહો છો તમે?
મને બહુ જ ખુશી મળે છે કે હું આવા ઘરમાં રહું છું, મમ્મી પપ્પા સાથે, બા દાદા સાથે, કાકા કાકી સાથે. ઘરમાં બધાનું મારા જીવનમાં યોગદાન બહુ બધું છે અને મને બહુ ખુશી છે કે હું આવા ઘરમાં રહું છું.
અને તમારા ભાઈ બહેનમાં તમે સૌથી મોટા છો, ક્યારે તેમના વચ્ચે ઝઘડો થતો હોય તો તમે કેવી રીતે મદદ કરતા હો છો?
અમુક જયારે ઝઘડો થાય નાના ભાઈ બહેન વચ્ચે, ત્યારે દીદી જોડે જાય કે દીદી આવું થયું, દીદી પેલું થયું. એટલે હા, એમનું ઝઘડવાનું તો છે, પણ નાના છોકરા એટલે સમજાઈને થઈ જાય બધું.
સ્વરા, તમે સિડનીમાં મોટા થયા છો અને તમે ઘણા બધા તમારી આજુબાજુમાં જોતા હશો કે ન્યુક્લિયર ફેમિલીમાં લોકો રહેતા હોય છે અને તમે પહેલેથી જ સંયુક્ત કુટુંબમાં રહો છો, તમારો શું અભિપ્રાય છે?
મને બહુ નાની હતી ત્યારે બહુ ફરક નતો લાગતો, હવે સર મોટી થઈ એટલે દેખાય છે કે આવો ફરક છે, મારું ફેમિલી જુદું છે બાકી બધા કરતા. પણ મને એવું નહીં લાગતું કે કશું ખૂટે છે મારા જીવનમાં, મને લાગે છે કે મને વધારે મળ્યું છે.
શું ફરક દેખાતો હતો, કે સારો ફરક દેખાતો હતો કે તમે બીજો કોઈ ફરક જોતા હતા?
મોટો ફરક તો ખાલી હતો કે ઘરે કોણ હોય કોણ નહીં. અત્યારે હું ઘરે જાઉં ત્યારે કોકનું કોક તો ઘરે હોય જ છે, કાકી હોય, મમ્મી હોય, બા હોય, દાદા હોય. પણ મારા ફ્રેન્ડ્સ જોડે વાતો કરું ત્યારે, અમારે વેકેશન પડે સ્કૂલમાંથી ત્યારે એક એક આખો દિવસ ઘરે એકલા હોય, એ મેં કદી એક્સપિરિયન્સ નથી કર્યું એટલે એ હતું. પણ મને કોઈ ખોટું નતું દેખાતું એમાં, મને સારું લાગતું હતું કે મારું ઘર ભરેલું છે અને મજા આવે મારા ઘરમાં.
અને તમે આટલું સરસ ગુજરાતી બોલો છો, સિડનીમાં તમે મોટા થયા છો તેમ છતાં આટલું સરસ ગુજરાતી બોલો છો, શું તે પાછળ પણ તમારા પરિવારનો સાથ છે?
હા, હું પહેલેથી ઘરમાં ગુજરાતી જ બોલતા હતા. હું સ્કૂલે ગઈ 5-6 વર્ષની પછી જ મને ઇંગ્લિશ શીખવા મળ્યું હતું. એટલે હા, મમ્મી પપ્પા બા દાદા જોડે રહેવાનું એટલે ઘરમાં ઇંગ્લિશની કોઈ જરૂર નથી પડી, એટલે પહેલેથી ગુજરાતી બોલું છું. મારા ભાઈ બહેન પણ ગુજરાતી બોલે છે, અમારા ઘરમાં એવું છે.
આ જે જનરેશન છે નવી, તેમને જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એટલે થોડું ઘણું એવું હોય કે પ્રેશર હોય કે કંટ્રોલિંગ હોય એવું લાગતું હોય, શું તમે એવું ક્યારે અનુભવ્યું છે અને એ પ્રકારનું જો તમારા તમારા પરિવારજનોએ ક્યારેય તમને કર્યું હોય તો તમને એવું ફીલ થાય કે તમે તમારા સારા માટે કર્યું હોય, તમે શું અનુભવો છો તે વિશે?
મારા પરિવારમાં કોઈ મને કદી કંટ્રોલ જેવું નથી લાગ્યું. જ્યારે પણ એમણે મને કીધું છે કે આવું કર, આવું ના કરવું જોઈએ, મને એવી રીતે હું એવી રીતે જોઉં કે એ મારા ભલા માટે કહે છે કે એમણે આ જિંદગી જીવેલી છે એટલે મને ગાઈડ કરે છે, તો મેં એમણે જે ભૂલો કરી એ મારે ના કરવી પડે. પણ મારા ઘરમાં બધા બહુ જ સપોર્ટિવ છે એટલે મને એવું નહીં લાગતું કે કોઈ બર્ડન છે મારા પર. મને લાગે છે કે મારા જોડે આટલા લોકો છે મારી પાછળ મારી બાજુમાં ઉભા રહેવા માટે, મારે જ્યારે પણ હેલ્પ જોઈએ કોકનું કોક તો હોય જ છે, એટલે મને એવું લાગે મારા લાઈફમાં.
ખૂબ સરસ કહેવાય સ્વરા, તમે નવી પેઢીના છો તેમ છતાં પણ ભારતીય સંસ્કારોને તમારી સાથે રાખો છો તે જાણીને ખૂબ જ આનંદ થયો. તમે ખૂબ આગળ વધો તેવી શુભેચ્છા સાથે આપ અમારી સાથે જોડાયા અને તમારો સમય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
અગાઉના કાર્યક્રમો તમારી અનુકૂળતાએ સાંભળો SBS ઓડિયો એપ અથવા વેબસાઇટ પર SBS સાઉથ એશિયન પર. આજે SBS ગુજરાતી.
મિત્રો, કાર્યક્રમ હવે એના સમાપન પર છે. કાર્યક્રમને વિરામ આપીએ, ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી આપ આપનું અને સ્વજનોનું ખૂબ ધ્યાન રાખજો. મોટાને આદર અને નાનાને વાલ સાથે આવજો.
લાઇક, શેર, કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.